એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક એવા વિષય પર થોડી ઊંડી વાત કરવાના છીએ જે આમ જુઓ તો સહજ લાગે પણ છે બહુ જટિલ, કવિતા. ખરેખર એનું સ્વરૂપ શું છે અને એમ કેમ છે કે એને એક ચોક્કસ વ્યાખ્યામાં બાંધવી આટલી બધી મુશ્કેલ છે?
હા, બહુ જ રસપ્રદ વિષય છે.
આપણી પાસે કાવ્ય, સ્વરૂપ અને વ્યાખ્યા નામનો એક સ્ત્રોત છે જે આ ગૂંચ ઉકેલવામાં અમુક મુદ્દાઓ રજૂ કરે છે.
બરાબર.
તો આપણો હેતુ એ સમજવાનો છે કે કવિતાને કયા જુદા જુદા દૃષ્ટિકોણથી જોઈ શકાય અને વ્યાખ્યા બાંધવામાં પડકારો કયા છે. પેલી એક વાત છે ને, ક્ષણે ક્ષણે યન્નવતામુપૈતિ તદેવ રૂપમ રમણીયતાયાહ, જે દરેક ક્ષણે નવું રૂપ ધરે એ જ સુંદરતા. કદાચ કવિતાનું પણ કંઈક આવું જ છે, નહીં?
બિલકુલ બિલકુલ, ક્ષણે ક્ષણે નવું રૂપ.
તો પહેલો સવાલ એ જ, આખરે કવિતાની એક આમ કહીએ તો ચોક્કસ વ્યાખ્યા કેમ નથી બની શકતી? સ્ત્રોત કહે છે એમ કવિતાનું રૂપ તો કવિએ કવિએ બદલાય, રચનાએ રચનાએ બદલાય.
સાચી વાત છે. એમાં કેટલું બધું હોય, શબ્દ, અર્થ, લય, ભાવ, કલ્પના, કેટલાય તત્વો.
હા, એટલે જ એક જ કવિતા કોઈને ગમે, કોઈને જુદી રીતે સ્પર્શે.
બરાબર. અને આનાથી જ પેલો બીજો પ્રશ્ન ઊભો થાય છે, ખબર છે, કે આપણે વ્યાખ્યા કોની કરવી? કોઈ સામાન્ય કવિતાની, રોજ લખાય છે એવી, કે પછી કોઈ એકદમ ઉત્તમ આદર્શ કવિતાની?
હા, એ પણ મુદ્દો છે.
જો સામાન્ય કવિતાને ધ્યાનમાં લઈએ તો એમ લાગે કે કવિતાનું મહત્વ ઓછું આંકી રહ્યા છીએ.
અને જો આદર્શ કવિતાની વ્યાખ્યા કરવા જઈએ તો?
તો પછી ઘણી સારી રચનાઓ, જે મહાન ભલે ન હોય પણ સારી તો હોય જ, એ કદાચ વ્યાખ્યામાંથી બહાર જ રહી જાય, અકાવ્ય ગણાઈ જાય.
ઓહો, એટલે કે વ્યાખ્યા બાંધવામાં જ એક મુશ્કેલી છે.
હા, ચોક્કસ. પણ આ મુશ્કેલીઓ છે છતાંય કવિઓ અને વિવેચકોએ પ્રયત્નો તો કર્યા જ છે, પૂર્વમાં પણ અને પશ્ચિમમાં પણ. પોતપોતાના દૃષ્ટિકોણથી કવિતાને સમજાવવાની કોશિશ કરી છે.
અને એ પ્રયાસો જ આપણને કંઈક સમજવામાં મદદ કરે છે, ખરું ને?
બિલકુલ. સ્ત્રોત મુજબ આ બધા પ્રયાસોને છે ને મુખ્યત્વે ત્રણ દૃષ્ટિકોણમાં વહેંચી શકાય.
અચ્છા, કયા છે એ ત્રણ? એનાથી કદાચ સમજવામાં થોડી સરળતા રહે.
હા, જો પહેલો દૃષ્ટિકોણ છે ઉપાદાન પર આધારિત, એટલે કે કવિતા શેમાંથી બને છે, એની સામગ્રી શું છે, વિષય શું છે. ઉપાદાન.
બીજો દૃષ્ટિકોણ છે કવિ વ્યાપાર પર, એટલે કે કવિ કઈ રીતે કવિતા રચે છે, એની સર્જન પ્રક્રિયા શું છે, માનસિક, કલાત્મક, એ બધું.
કવિની પ્રક્રિયા. બરાબર.
અને ત્રીજો દૃષ્ટિકોણ જુએ છે અંતિમ સ્વરૂપ અને તેની અસર, મતલબ કે રચના તૈયાર થઈ ગઈ પછી એ કેવી લાગે છે, વાંચનાર પર, સાંભળનાર પર એની શી અસર થાય છે.
ઓકે. ઉપાદાન, કવિ વ્યાપાર અને અંતિમ સ્વરૂપ.
હા, અને મોટાભાગની જે જાણીતી વ્યાખ્યાઓ છે ને, એ આ ત્રણમાંથી કોઈ એક પર અથવા ક્યારેક એકથી વધુ પર ભાર મૂકતી હોય છે.
ચાલો તો પછી પહેલાથી શરૂ કરીએ. ઉપાદાન એટલે કે કવિતાની સામગ્રી. સ્ત્રોત કે છે, એના બે પાસા છે, બાહ્ય અને આંતરિક. બાહ્ય એટલે શબ્દ. શબ્દનું મહત્વ તો ઘણાએ સ્વીકાર્યું છે, નહીં? ચોક્કસપણે. આપણા ભારતીય આચાર્યોમાં જુઓ તો દંડી, એમણે કહ્યું ઇષ્ટાર્થ વ્યવચ્છિન્ન પદાવલી, મતલબ કે જે કહેવું છે એ અર્થને બરાબર વ્યક્ત કરે એવા શબ્દોની ગોઠવણ. પછી જગન્નાથ, એમણે કહ્યું રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ, રમણીય અર્થ પ્રગટ કરનાર શબ્દ તે કાવ્ય.
રમણીય અર્થ.
હા. અને પશ્ચિમમાં પણ જો, કોલરેજનું પેલું પ્રખ્યાત વાક્ય છે ને, પોઇટ્રી ઇઝ બેસ્ટ વર્ડ્સ ઇન ધ બેસ્ટ ઓર્ડર, શ્રેષ્ઠ શબ્દો શ્રેષ્ઠ ક્રમમાં.
હા, એ તો બહુ જાણીતું છે.
અને આધુનિક વિવેચક સીડી લુઈસ પણ કહે છે કે કવિતાનો શબ્દ કંઈ સામાન્ય વ્યવહારનો શબ્દ નથી, એ ખાસ પસંદ કરાયેલો હોય, ચોક્કસ ભાવને, અર્થને મૂર્ત કરનારો હોય.
એટલે શબ્દ તો જાણે કવિતાનું શરીર થયું, પણ સ્ત્રોત કહે છે કે ખરી માથાકૂટ તો આંતરિક ઉપાદાનની છે, વિષયની. એમ તો લાગે કે જીવનમાં જે કંઈ છે એ બધું જ કવિતાનો વિષય બની શકે. સારા અનુભવ, ખરાબ અનુભવ, ભાવો, વિચારો, બધું જ.
હા, અને મોટા વિચારકોએ આ વાત સ્વીકારી પણ છે. જેમ કે એરિસ્ટોટલે કહ્યું કે કવિતા જીવનનું અનુકરણ છે, ચરિત્ર, ભાવ, ક્રિયાનું અનુકરણ.
અનુકરણ.
કોલરેજે તો બહુ વ્યાપક વાત કરી, કહ્યું કે કવિતા તો સર્વ માનવ જ્ઞાન, વિચાર, આવેગ, ભાવના
અને ભાષાનું પુષ્પ અને સુગંધ છે. કેટલી સરસ વાત!
વાહ!
વર્ડ્સવર્થે કહ્યું કે એ સર્વ જ્ઞાનનો શ્વાસ અને સૂક્ષ્મ આત્મા છે. મેથ્યુ આર્નોલ્ડે તો એને જીવનની સમીક્ષા કહી દીધી, ક્રિટિસિઝમ ઓફ લાઈફ.
એટલે કે કવિતા માટે વિષયનું કોઈ બંધન નહીં?
મોટાભાગના એવું જ માને છે, પણ પછી કેટલાક વિચારકોએ આને થોડું સીમિત કરવાનો પ્રયાસ કર્યો. જેમ કે તમે વર્ડ્સવર્થની જ વાત કરી, એમનું પેલું બીજું કથન શક્તિશાળી લાગણીઓનો સ્વયંસ્ફૂર્ત ઉભરો, સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ.
હા, તો એમાં એમણે ફક્ત ભાવ એટલે કે ઉર્મિ પર જ ભાર મૂક્યો ને?
બરાબર, એવું લાગે. અને એનાથી એવી છાપ પડી કે કદાચ માત્ર તીવ્ર લાગણીઓ જ કવિતાનું સાચું ઉપાદાન છે. આપણા ગુજરાતીમાં રમણભાઈ નીલકંઠ પણ આ વિચારથી પ્રભાવિત હતા. એમણે ઉર્મિકાવ્ય પર ભાર મૂક્યો.
પણ આની સામે કોઈ અલગ મત નહોતું?
હતો જ ને. કાર્લાઇલે સંગીતમય વિચારની વાત કરી, વિચારતત્વને મહત્વ આપ્યું. આપણા બકટ ઠાકોર, એમણે વિચારપ્રધાન કવિતાની વાત કરી. જોકે એમણે સ્પષ્ટતા કરેલી કે એમને કોરો વિચાર નહીં, પણ ઉર્મિ સાથેનો વિચાર જોઈતો હતો.
એટલે કે ઉર્મિ અને વિચાર બંને વચ્ચે થોડો સંઘર્ષ જેવું રહ્યું?
હા. અને પછી રામનારાયણ પાઠકે સરસ સમાધાન આપ્યું. એમણે કહ્યું કે કવિતાનું ઉપાદાન લાગણીમય વિચાર હોઈ શકે અથવા વિચારનિષ્ઠ લાગણી.
લાગણીમય વિચાર, વિચારનિષ્ઠ લાગણી, સરસ શબ્દો છે.
હા, અને આનાથી કાવ્યક્ષેત્ર સંકુચિત નથી થતું, કારણ કે લાગણી અને વિચાર તો માનવ જીવનના કેટલા વ્યાપક પાસા છે. પણ પેલો આગ્રહ ખોટો છે કે માત્ર ઉર્મિકાવ્ય જ સાચું કે માત્ર વિચારકાવ્ય જ સાચું. ભારતીય કાવ્યશાસ્ત્રમાં આવી સીધી ચર્ચા કદાચ ઓછી છે, પણ એમણે કવિ માટે જીવન અને જગતના અનુભવને બહુ જરૂરી ગણ્યો છે. અને રસ પર જે ભાર મૂક્યો છે એ બતાવે છે કે માનવ ભાવનું નિરૂપણ એમને મહત્વનું લાગતું હતું.
રસ એટલે પેલું કાવ્યાનંદ, બરાબર?
હા, પણ એમની રસદ્રષ્ટિ વ્યાપક હતી. પ્રકૃતિ વર્ણનમાં પણ રસ હોઈ શકે, કારણ કે એ પણ ભાવ જગાડે છે. એટલે પ્રોફેસર એબરક્રોમ્બીએ કહ્યું એમ, જીવનનો કોઈ પણ અનુભવ, ભલે ને એ ઉપદેશ આપતો હોય, એ પણ કવિતાનો વિષય બની શકે છે.
આબો રસપ્રદ વાત છે, પણ એના પરથી મને એક સવાલ થાય છે. જો દુઃખદ અનુભવ પણ કવિતાનો વિષય બને, તો જે વસ્તુ આપણને જીવનમાં નથી ગમતી એ કવિતામાં વાંચીને કેમ આનંદ આવે છે? આ કેવી રીતે શક્ય બને? શું આનો જવાબ કવિની પ્રક્રિયામાં છે? પેલો બીજો દ્રષ્ટિકોણ, કવિ વ્યાપાર.
બહુ સાચો સવાલ, અને હા, એનો મોટો આધાર કવિની સર્જન પ્રક્રિયા પર જ છે. જુઓ, કવિનો અનુભવ છે ને એ સામાન્ય માણસ કરતાં ઘણીવાર વધુ તીવ્ર હોય છે, ઊંડો હોય છે. એ અનુભવ કવિના મનમાં એક ખાસ સંવેદન જગાવે છે. મિડલટન મરી નામના વિવેચકે સરસ કહ્યું છે કે કવિના અનુભવની આસપાસ એક ભાવ ક્ષેત્ર રચાય છે, ઇમોશનલ ફિલ્ડ.
ભાવ ક્ષેત્ર.
હા,
અને એના કારણે કવિનો અંગત અનુભવ પણ આપણને સ્પર્શી જાય છે. એ જાણે બધાનો અનુભવ બની જાય છે. પણ અહીં એક વાત સમજવી જરૂરી છે, કવિતાનો વિષય ઉપાદાન ઉર્મિ હોવો અને કવિની રચના પ્રક્રિયા કવિ વ્યાપાર ઉર્મિ પ્રધાન હોવી, એ બે અલગ વસ્તુઓ છે.
અચ્છા, એ કઈ રીતે?
પ્રોફ એલેક્ઝાન્ડર સમજાવે છે, કલાકારનો સ્વભાવ ભલે લાગણીશીલ હોય, પણ એનો મતલબ એ નથી કે ખાલી લાગણીઓ વિશે જ લખે. એ જીવનના કોઈપણ પાસાને કલાનો વિષય બનાવી શકે.
એટલે પેલી વર્ડ્સવર્થની ઉર્મિમય અભિવ્યક્તિ કે રમણભાઈનો અંતક્ષોભ એ કવિની અંદરની પ્રક્રિયાનો ભાગ છે, પણ એનાથી વિષય મર્યાદિત નથી થતો.
બરાબર. અને વર્ડ્સવર્થની જ પેલી બીજી વ્યાખ્યા યાદ કરો, પોએટ્રી ટેક્સ ઇટ્સ ઓરિજિન ફ્રોમ ઇમોશન રીકલેક્ટેડ ઇન ટ્રેન્ક્યુલિટી. શાંતિમાં યાદ કરેલી ભાવનામાંથી કવિતા જન્મે છે.
હા,
આ વ્યાખ્યા પોતે જ અમુક મર્યાદા બતાવે છે. પહેલું તો, તીવ્ર ભાવનો અનુભવ કદાચ શરૂઆતમાં હોય કવિતાના બીજ વખતે, પણ આખી કવિતા લખતી વખતે કવિ એ જ તીવ્રતામાં હોય એ જરૂરી નથી.
સાચી વાત છે. બીજું, આનંદ શંકર ધ્રુવે બહુ સરસ ધ્યાન દોર્યું છે, કવિતા લખવામાં, ખાસ કરીને લાંબી રચનાઓ, છંદવાળી રચનાઓ, એમાં ખાલી ભાવ ન ચાલે, બુદ્ધિ પણ જોઈએ.
બુદ્ધિ કવિતામાં?
હા, અલબત્ત સૂકી તર્કબુદ્ધિ નહીં, પણ શબ્દ કેવી રીતે પસંદ કરવો, છંદ કેવી રીતે ગોઠવો, આખી રચનાને કઈ રીતે બાંધવી, આ બધામાં સૂઝબૂઝ, કલ્પના સાથે જોડાયેલી બુદ્ધિ તો જોઈએ જ ને. રમણભાઈ પણ જ્યારે કલાવિધાનની વાત કરે છે ત્યારે આડકતરી રીતે બુદ્ધિનો સ્વીકાર તો કરે જ છે.
અને પેલું શાંતિમાં સ્મરણ, એનાથી લાગણીની તીવ્રતા ઓછી ન થઈ જાય?
થઈ જાય ને. પ્રોફે એલેક્ઝાન્ડર કહે છે એમ, ઇટ લૂઝ ઇટ સ્ટિંગ.
એનો ડંક જતો રહે, લાગણી કાબૂમાં આવી જાય.
એટલે કે કવિતા તીવ્ર અનુભવમાંથી જન્મે, પણ રચના માટે થોડી સ્વસ્થતા, થોડું અંતર જરૂરી છે.
ચોક્કસ, એનાથી જ કવિ પોતાના અંગત અનુભવને એવું રૂપ આપી શકે કે બીજા પણ એને માણી શકે, એને સાર્વત્રિક બનાવી શકે.
તો આ પ્રક્રિયા ખરેખર છે શું? એરિસ્ટોટલ કહે એમ અનુકરણ, કે પછી શૈલી રસ્કિન કહે એમ કલ્પના?
આમાં પણ વિરોધ જોવાની જરૂર નથી. રમણભાઈએ પણ કહ્યું છે, કવિ કલ્પના તો વાપરે જ છે, પણ એની સામગ્રી ક્યાંથી આવે? જીવન અને જગતમાંથી. એટલે એ અનુકરણ પણ કરે જ છે.
એટલે બંને સાથે ચાલે.
હા, ભારતીય પરંપરા જુઓ, કવિમાં નિપુણતા માટે શું જરૂરી ગણ્યું? લોકશાસ્ત્ર કાવ્યાદ્ય વેક્ષણાત. લોકવ્યવહાર, શાસ્ત્રો, બીજા કાવ્યો, આ બધાનું અવલોકન. આ શું છે? એક રીતે અનુકરણ અને અભ્યાસ જ છે ને?
બરાબર.
પણ સાથે જ કવિની પ્રતિભાને શું કહ્યું? પ્રજ્ઞા નવનવોન્મેષશાલિની, નવા નવા ઉન્મેષોવાળી પ્રજ્ઞા. આ કલ્પનાને જ સર્વોચ્ચ સ્થાન આપ્યું. કુંતકે વક્રોક્તિને કાવ્યનો પ્રાણ કહ્યો. વાતને સીધી રીતે નહીં, પણ ચમત્કૃતિથી કહેવી. મમ્મટે કહ્યું કે કવિની સૃષ્ટિ તો બ્રહ્માની સૃષ્ટિથી એ વિલક્ષણ છે, નિયમોથી પર છે. આ બધું કલ્પનાનું જ ગૌરવગાન છે.
અને પેલી તટસ્થતાની વાત કરી હતી, જેનાથી અંગત અનુભવ બધાનો બની જાય, એ કઈ રીતે આવે?
ભવને જીવનના પ્રવાહમાંથી અલગ તારવે, એના તરફ થોડા અંતરથી જુએ, અને પછી કલ્પનામાં એને ફરીથી જીવે. આનાથી એને કાવ્યરૂપ મળે.
આમાં આનંદશંકર ધ્રુવનો વિચાર બહુ વ્યાપક લાગે છે, આત્માની કલા.
હા, એમનો દ્રષ્ટિકોણ ખૂબ સંતુલિત છે. એ કહે છે કે મહાન કવિતા માણસના બધા પાસાને સ્પર્શે, બુદ્ધિ, હૃદય, નીતિમત્તા, આધ્યાત્મિકતા, અને આ બધાને સંતોષે પણ.
શું પશ્ચિમમાં પણ આવો વિચાર છે?
હા, છે ને. કોલરેજ કલ્પનાને બહુ વ્યાપક અર્થમાં લે છે. એમાં બુદ્ધિ, સંકલ્પ, ગ્રહણ શક્તિ, ઉર્મિ બધું જ આવી જાય. હેઝલેટ નામના વિવેચકે તો સ્પષ્ટ કહ્યું કે ઉત્તમ કવિતા ખાલી સંવેદનશીલતામાંથી નહીં, પણ નૈતિક અને બૌદ્ધિક અંશમાંથી પણ જન્મે છે. એણે જાણવાની ઈચ્છા, કર્મ કરવાની વૃત્તિ અને અનુભવવાની શક્તિ ત્રણેયને સ્પર્શવું જોઈએ.
એટલે કવિનો વ્યાપાર ખાસ્સો જટિલ છે, માત્ર લાગણીનો ઉભરો નથી.
બિલકુલ, એક સંકલિત સર્જનાત્મક પ્રક્રિયા છે.
આ બધી વાતો બહુ ઊંડી છે, કવિતા શેમાંથી બને, કેવી રીતે બને. પણ છેવટે આપણે જ્યારે કવિતા વાંચીએ કે સાંભળીએ, ત્યારે આપણા માટે શું મહત્વનું હોય છે? શું એ નહીં કે આ રચના સરસ છે, ગમી ગઈ, મજા આવી, ક્યાંક સ્પર્શી ગઈ?
તમે એકદમ મુદ્દાની વાત કરી, અને આ જ છે પેલો ત્રીજો દ્રષ્ટિકોણ, અંતિમ સ્વરૂપ અને તેની અસર. કાવ્યશાસ્ત્રમાં આને પણ એટલું જ મહત્વ મળ્યું છે. કદાચ સામાન્ય ભાવક માટે તો આ જ સૌથી અગત્યનું છે.
હા, આપણે તો એ જ જોઈએ ને કે મજા આવી કે નહીં.
બરાબર. આચાર્ય વિશ્વનાથની વ્યાખ્યા યાદ કરો, વાક્યમ રસાત્મકમ કાવ્યમ. રસ ઉત્પન્ન કરે એવું વાક્ય, તે કાવ્ય. અહીં રસ એટલે શું? પેલો વિશિષ્ટ આનંદ.
અને જગન્નાથની વ્યાખ્યા?
હા, પંડિતરાજ જગન્નાથની વ્યાખ્યા તો આ જ દ્રષ્ટિકોણને કેન્દ્રમાં રાખે છે. રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. રમણીય અર્થનું પ્રતિપાદન કરતો શબ્દ, તે કાવ્ય. ભાર શેના પર છે? રમણીયતા પર, સૌંદર્ય પર, અને એનાથી મળતા આનંદ પર.
કોલરેજે પણ કંઈક આવું જ કહ્યું હતું ને, આનંદની વાત.
હા, કોલરેજે કહ્યું હતું કે કવિતાનું પરિણામ છે સૌંદર્યના માધ્યમ દ્વારા તાત્કાલિક આનંદ માટે ભાવની ઉત્તેજના.
ઇમિડિયેટ પ્લેઝર થ્રુ બ્યુટી.
અને પેલું વાક્ય, નથિંગ ઇઝ પોએટ્રી અનલેસ ઇટ ટ્રાન્સપોર્ટ્સ.
હા, શું ધારદાર વાત છે. જો કવિતા તમને ભાવ વિભોર ન કરી દે, એક જુદી જ દુનિયામાં ન લઈ જાય, તો એ કવિતા જ નથી. મતલબ કે આ આનંદ આપવાની, તલ્લીન કરવાની શક્તિ જ કવિતાની ખરી કસોટી છે. વ્યવહારમાં કદાચ આ માપદંડ જ સૌથી વધુ ઉપયોગી છે.
તો આ બધી ચર્ચા પછી આપણે શું તારવી શકીએ, શું શીખ્યા એમ કહી શકાય? એક વાત તો પાક્કી કે કવિતાની કોઈ એક જ વ્યાખ્યા શક્ય નથી.
સાચી વાત.
ટેકઅવે વન, કવિતાને વ્યાખ્યાયિત કરવી એ લગભગ ધુમ્મસને મુઠ્ઠીમાં પકડવા જેવું છે. તમે એને ગમે તે ખૂણાથી જુઓ, એની સામગ્રી, ઉપાદાન, એની બનાવટ, કવિ વ્યાપાર, કે એની અસર, રમણીયતા, તમને એનું એક રૂપ દેખાશે, પણ આખી કવિતા ક્યારેય પકડાશે નહીં. દરેક દ્રષ્ટિકોણ સાચો છે પણ અધૂરો છે. અને કવિતા જાણે એક રસાયણ છે જેમાં લાગણી, વિચાર, કલ્પના, બુદ્ધિ, વાસ્તવનું પ્રતિબિંબ, શબ્દોની કરામત કેટલું બધું ભળે છે. કવિ જાણે આ બધાને પોતાની પ્રતિભાથી ભેળવીને કંઈક એવું નવું બનાવે છે જે સીધું આપણા દિલને સ્પર્શે, આપણને આનંદ આપે. આ જે મિશ્રણ છે ને, એ જ કવિતાની તાકાત છે.
એટલે એમ કહી શકાય કે કવિતાનો વિસ્તાર બહુ મોટો છે. જેમ સ્ત્રોતમાં કહ્યું છે, એક છેડે કદાચ જગન્નાથે કહ્યું એમ રમણીય અર્થ આપતી રચનાઓ હોય,
તો બીજે છેડે આનંદ શંકર ધ્રુવ જેને આત્માની અમર કલા કહે છે, એવી ઊંડી, આપણા સમગ્ર અસ્તિત્વને હલાવી દે તેવી રચનાઓ હોય. અને મોટાભાગની કવિતાઓ આ બેની વચ્ચે ક્યાંક હોય છે.
બરાબર.
અને છેલ્લે એક વિચારવા જેવો મુદ્દો. આજના જમાનામાં જુઓ, અભિવ્યક્તિના માધ્યમો કેવા બદલાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર 2-4 લીટીઓ, ડિજિટલ કવિતા, સ્પોકન વર્ડ પોએટ્રી,
હા, ઘણું નવું આવી રહ્યું છે.
તો પ્રશ્ન એ થાય છે કે આ બધા નવા રૂપો આપણી કાવ્યની સમજને કઈ રીતે બદલી રહ્યા છે? શું આ બધું પણ કવિતા કહેવાય? શું રમણીયતા અને આનંદના આપણા માપદંડ પણ સમય સાથે બદલાયા છે? આ પ્રશ્નો આપણને વિચારતા કરી મૂકે છે કે કવિતા ભલે શાશ્વત હોય પણ એનું રૂપ કેટલું બધું બદલાતું રહે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.